સત્સંગમાં હંમેશા જીવન કેમ જીવાય એનું માર્ગદર્શન મળતું હોય, અને એમાં પણ જેને પ્રાપ્ત કરવાના છે ભગવાન સ્વયં પોતાના શ્રી મુખે જ આવો સરસ મજાનો સત્સંગ કરાવતા હોય, એથી વધારે બીજું રૂડું. ભગવાન કે છે કે આ પ્રમાણે મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ માણસ વિષયોની પાછળ વળગોળો રહે છે. એક વાર અનુભવ કરી લીધા પછી ફરી પણ પાછો ત્યાં ને ત્યાં જ દોડતો હોય છે દિશામાં, ત્યારે એને માટે કે છે તાહી કબહુ ભલ કહી હોય. માણસને જીવનમાં એક વાર જે કઈ કડવો ખાટો મીઠો અનુભવ થઈ ગયા ત્યાર પછી એ માર્ગે ફરી જવાય કે નહીં એનો વિચાર કરતો નથી, અને એટલા માટે કહે છે કે આ રીતે પોતાના જીવનને સત્સંગના સન્માર્ગથી દૂર હટાવે છે એના માટે તાહી કબહુ ભલ કહી. એવા માણસને માણસના એવા જીવનને કોઈ સારો કહેતો નથી, ભલો કહેતો નથી. એક વાર ભૂલ કર્યા પછી માણસ ફરી એ માર્ગે પાછો જાય ને જવા દે ને ગાંડો છે. ફરી પાછી ભૂલ કરે ને એ માર્ગે જાય ને જવા દે ને મૂર્ખ જ છે. એક વાર ગાંડો કહેવાય પછી મૂર્ખ કહેવાય, અને છેલ્લે અક્કલ વગરનો છે એમ કહ્યું. તાહી કબહુ ભલ કહી ને, પણ એ રસ્તે જનારને ક્યારેય કોઈ પણ સારું કે નહીં, કા બહુ સારું કહ્યું. જે ખોટું એ હંમેશા ખોટું જ છે, સત્ય એ ક્યારેય બની જ શકતું નથી. ખોટું હંમેશા ખોટું જ છે, સત્ય ક્યારેય થઈ શકતું નથી ખોટું. એકવાર સત્ય અને જૂઠ બે સ્નાન કરવા ગયા જળાશય, કિનારે કપડા મૂકીને સ્નાન કરવા ગયા, પણ પેલો જૂઠ પહેલું નીકળી આવ્યું બહાર નહીં, અને સત્યના કપડા પહેરીને ચાલતું, અને પાછળ સત્ય આવીને જોયું કે મારા કપડા પેલો પહેરી ગયો. વિવશ થઈને ના છૂટકે એને પેલા પડેલા કપડા પહેરી લેવા પડ્યા. પણ જ્યાં લોકોની દ્રષ્ટિ પડી ત્યાં ખબર પડી, અરે આ જૂઠ આ કપડામાં ક્યાંથી આવ્યું, અને પેલા ને કહો બાપરે આ સત્યને આવા કપડા પહેરવા પડ્યા. તાહી કબહુ ભલ કહી ન, ભગવાન પોતાના શ્રી મુક્તિ કે છે કે આવું જયારે થાય ને કોઈ પણ વ્યક્તિના જીવનમાં, તો કોઈ પણ અનુભવનાર જોનાર સાંભળનાર કે આ ઠીક થયું નથી, આ ઠીક કહેવાય નહીં, આ એના માટે સારું નથી. તાહી કબહુ ભલ કહી, એને કોઈ કહેતા કોઈ પણ માણસ સારું કહે જ નહીં કે બહુ સારું કર્યું તો કેવી રીતે કહેવાય, પણ સારું છે એમય ના કે ઠીક છે એમય ના કહેવાય કે ભાઈ તબિયત કેમ છે, બહુ સારી એમ કે તોડી નાખે એમ, સૌરાષ્ટ્રમાં પૂછે ને તોડી નાખે, પણ સારી બહુ સારી કહેવે કેમ તબિયત ઠીક છે એમ, ઠીક કહેવા જેવી ના રહે તાહી કે બહુ ભલ, ઠીક કહેવા જેવી ના હોય કે જે ખોટું એ ખોટું જ છે એમ ભગવાને કહ્યું. જે નકામું છે કચરો છે એ કચરો જ છે, એને કાઢીને બહાર ફેંકી જ દેવો પડે, એના વગર ઘર સુઘડ થાય નહીં, એના વગર જીવનની અંદર પણ સુખ શાંતિ અને નિરાંત ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે
નહીં.
અને તે પાછું જો ઘરમાં કચરો હોય એટલે કચરો એટલે એ કચરો જ કહેવાય ને, બીજું નામ અપાય જ નહીં. પણ એ કચરાને ઘરમાંથી વારી વારી અને મહીન મહી ભેગો કરી રાખે, ભાઈ આ તો મારા ઘરનો કચરો ખબર છે, બીજો થોડો છે મારા ઘરનો, કે ઘરનો કચરો કઈ ફેંકી દેવાતો હશે એમ કરીને ઘરમાં હંગરી રાખે, ડબ્બો ભરીને પીપલું ભરીને કોઠી ભરીને ગાડું ભરી હંગરી રખાય ખરો, પણ મારા ઘરનો છે કઈ મમતા કરીને ભરી રાખે, એ ઘર ગંધાય, કચરો લાગે, ગંધવાડો લાગે. તો કે છે ગુંજા ગ્રહઈ પરસ મની ફૂલ, સ્વચ્છ ઘરને ઘરને સ્વચ્છ રાખવાને બદલે પોતાના ઘરનો કચરો મારો છે એમ મમતા કરીને ઘરમાં ઘરમાં ભરી રાખે. તો કે કબહુ ભલે કહી ને કોઈ તેના જેવું ચોક સ્વચ્છતા રાખવાની હોય અને છતાંય ઘરની અંદર ગંદવાડો ભરી રાખે. ગુંજાગ્રહ ચણોઠીઓ ભેગી કરે અને પારસમણી બહાર ફેંકી દે. ચણોઠીઓ થી ગમે એટલું આખું ઘર ભેગું કરીએ, ખૂબ ટન બંધ ભેગી કરીએ, ઘરમાં જગ્યા ના રાખાય એટલી જગ્યા ભેગી કરી ચણોઠી ભેગી કરીએ, પણ એ ચણોઠીઓ થી કઈ દારિદ્ર્ય જાય? પણ એક નાનો સરખો હીરો જ હોય, પારસમણી હોય, ઘરના એક ખૂણામાં કપડાની પોટલી બાંધી અને છેક દાણાની કોઠીને મહી અંદર નાખી દીધો હોય, ઉપર પાછું મટલું મેલ્યું હોય, મટલામાં પાછા ફાટલા કપડા ભર્યા હોય, એટલે કોઈ નીચે સુધી જાય નહીં. અને એ પારસમણી ભલે એટલો નાનો હોય પણ ઘરના મોટા મોટા ગડર હોય ને એ બધાને અડે એટલે, અને ચણોઠીઓ ગણે એટલા ગમે એટલે ટન બંધી ભરે તો એનાથી દારિદ્ર્ય. એમ ગુંજાગ્રહ પણ એ મૂર્ખ માણસ છે, કે છે એને કોઈ ભલો કહે જ નહીં, અક્કલ વગરનો કહી દીધો કે પારસમણીને ફેંકી દઈ અને માત્ર ચણોઠીઓ ઘરની અંદર ઢગલા બંધ ભેગી કરી, પણ એનાથી કઈ દારિદ્ર્ય ગરીબી ના જાય. એમાં શરીર પણ એક પારસમણી જેવું પરલોક અને પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા વાળું છે, પણ એને કચરો કરી નાખે અને કચરાને ઘરમાં ભરી રાખે તો એને કોઈ સારું કહેતું નથી. અને આ રીતે આ જીવ ચાર ખાણની 84 લાખ ની યોની, ચાર ખાણ એટલે જરાય ઉદ્ભિદ ચેદ આજે છે, આ ચાર ખાણ ચાર વિભાગ છે, અને ચાર વિભાગ ની અંદર 84 લાખ ના જન્મ મરણ જન્મ મરણ મરણ જન્મ ભોગ્યા જ કરવા પડે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, મરવું અને જન્મવું એ તો એક ધંધો થઈ પડે. જેમ રોજ ગાડીમાં અપડાઉન કરવાનું એ રોજનો ધંધો થઈ ગયો, જાય ને પાછા આવે, આવે ને પાછા જાય, જાય ને પાછા, એમ 84 લાખ એક અપડાઉન થઈ ગયું, જવું આવું આવું જવું આવું, જીવાત્માનો ધંધો થઈ ગયો. તો આ કરે 84 લાખ ના એની અંદર ભગવાને ટિકિટ આપી જ રાખી હોય, લે સીઝન ટિકિટ નહીં, 84 લાખ ની કાયમની ટિકિટ, 84 લાખ વાર જવા આવવાની આ ટિકિટ માં છુટ્ટી. આવી જેના જીવનની અંદર આ પ્રકારની સ્થિતિ છે એ 84 લાખ ની અંદર થી બહાર નીકળી શકતો નથી. જે જન્મ મરણ થી આ શરીર તો ક્ષણભંગુર નાશવંત થવાના, 84 લાખ શરીરો મળવાના, 84 લાખ ફેશનો ના ડ્રેસ આ જીવને પહેરવા મળવાના, પણ જીવ અવિનાશ. જે માણસ આખી આખા જીવન દરમિયાન કેટલાય કપડા પહેરે, ઘસી જાય એટલે કાઢી નાખે, નવા પહેરે જૂના કાઢી નાખે, એમ આ અવિનાશી જીવ જે માણસ 5, 50, 70 વર્ષ સુધી કપડા બદલ્યા કરે, પહેર્યા કરે, નવા બદલ્યા કરે, એમ આ અવિનાશી જીવ પણ 84 લાખ ના એ કપડા ઉતાર્યા કરે, પહેર્યા કરે, જોવાની ભ્રમત. આમ પણ છતાંય જેમ નવી ફેશન આવે ને એ ડ્રેસ પહેરવાની અંદર આમ વટ જેવું લાગે, એમ આ જીવ આત્મા, આ અવિનાશી ચેતના આત્મા જે કોઈ શરીરમાં જાય ને એને બહુ જ રૂપાળું લાગે, ના મરવા દે, અને આવે ત્યાંથી ભાગી જાય, ક્યાં તો હમું થાય ના, ભલે ને ગંદવાડાનો કીડો હોય, ખદબદતા ગંધાતા કે કાદવનો કીડો હોય, પણ આ તો મારો, મેં પહેરેલો ડ્રેસ ના છોડું, એમ કોઈ પણ જીવન જન્મ મળ્યો હોય ને એ જન્મનું શરીર એટલી બધી આસક્તિ દેહાધ્યાસ થઈ ગયો હોય કે પાપ યોની હોય છતાંય છોડવાનું મન ન થાય, ભૂંડ હોય, કીચડમાં ખૂબ રગદોળાયેલું ગંધાયેલું હોય, પછી તમને મારો, એને મારવા પાછળ પડો તો કેટલું કિકિયારીઓ કરતું ત્યાંથી ભાગી જાય કે ના, મારે આ ફેશન આ ડ્રેસ મને બહુ સારો, મને બહુ સારો, મને પહેરવા દો, ના જ પહેરવું. યહ જીવ અવિનાશી જોની ભ્રમત, બસ આમ જેમ કપડાની માફક જીવ અવિનાશી છે છતાંય આવા કપડાની અંદર મોહ રાખ્યા જ કરતો હોય છે અને એ આસક્ત દેહાત્યાસ શરીરનો ક્યારેય છૂટતો. દરેકને માણસ થી માંડીને આસ્તંભ પર્યંત ચિક બ્રહ્મા સુધી દરેકને પોતાનો પોતાનું શરીર, પોતાનો મળેલો પહેરવાનો જે ડ્રેસ એટલો બધો વાલો લાગે છે, હું બહુ સારો લાગે, મારે આ છોડવું નથી. અને એમાં કહ્યું માયા કર પ્રેરા, હંમેશા જે મળ્યું ને એની અંદર પાછો અધ્યાસ આસક્તિ, આ તો મારું શરીર, એને મરવા ના દેવાય, એને દુખી ના થવા દેવાય, એમ માયાની પ્રેરણાને કારણે અતિ આસક્તિ એમાં રહી હોય, એટલી બધી આસક્તિ દેહાધ્યાસ એટલો બધો વધી ગયો હોય કે માણસ આત્માને ભૂલી જાય, પોતાના સ્વસ્વરૂપને ભૂલી જાય આત્માને, અને માત્ર બહારના શરીરને જ, કે આજ હું છું, આજ કપડાં સરસ મજાના પહેરીને તૈયાર થઈ નીકળ્યા હોય ટાપ ટીપ થઈ, પછી રસ્તામાં ચાલતા ચાલતા આગા પાછા કરતા ઊંચા નીચા કરતા જાય, કેમ કે એની અંદર જ અભ્યાસ થઈ ગયો હોય, પોતાના શરીરને તો ભૂલે જ ભૂલે પણ પોતાની ચેતના આત્માને પણ ભૂલી જાય. ફિરત સદા માયા કરે, આમ બાહ્ય દેખાવની અંદર જ એટલો બધો આસક્ત થઈ ગયો હોય એને કારણે એ માયાને વશ થઈને એ જ લઈને ભટક્યા જ કરે, ભટક્યા જ ભટક્યા જ સતત, કે બસ આ જ સારું, મળદું ઉઠાવીને ફરે ફરે ને, એને કોઈ સારું કે તો આ જીવતું મળદું ગંધાતું મળમૂત્ર ભરેલું અંદર હાડકા ને માંસ ને ચામડા લોહી વગર છે, જીવતું મળદું શણગારીને ફર્યા કરવાનું. જુઓ એમ ફિરત સદા માયા કર, આમ માયાના વશ થઈને આ શરીર એ જ હું છું એવો અભ્યાસ કરી, શરીરમાં આસક્ત થઈ, માયાની સાથે વળગી, અને માણસ આ જીવન જીવનના છેલ્લા શ્વાસ સુધી ભટક્યા જ કરે, રખડ્યા જ કરે, રઝળતો જ ફરે.
કાલ કર્મ સ્વભાવ
કરે, શું પરિસ્થિતિ એવી હોય એનાથી ઘેરાઈ ગયો હોય માણસ, ઘણીવાર પરિસ્થિતિથી એવો ઘેરાઈ ગયો હોય, એવો ઘેરાઈ ગયો હોય કે એમાંથી છટકી જ ના શકે, છૂટી જ ના શકે, બહાર જ ના નીકળી શકે, આખરે એને આત્મહત્યા કરવાનો વારો, કે હવે આમાંથી બહાર નીકળાય એવું કોઈ રસ્તો જડતો નથી, માટે કુવામાં પડતું મેલો ક્યાં તો, એટલે આત્મહત્યાનો જ એક રસ્તો શોધે. એટલે એના માટે કહ્યું કાલ કર્મ સ્વભાવથી એવો ઘેરાઈ ગયેલો હોય પોતાના સ્વભાવથી, ઘણા માણસનો સ્વભાવ પણ પેલો કયો સ્વભાવ, આખા ગામને જીવતાય નડ્યો ને મરતાય નડ્યો, જેનો સ્વભાવ જ એવો હોય કે નડતા જ રહેવું, આમ કોઈ પોતાનું કર્મ એવા હોય કે એને ઊંચો જ ના આવવા દે, સારું કર્મ એને કરવા પોતાની જાતે જ ના કરી શકે, અને પોતાનો સ્વભાવ એવો હોય, ઓળખો છો આપણે ઘરમાં બેઠા ને બધા ચૂપ થઈ જાય, થઈ જ જાય ને, તારો સ્વભાવ જ એવો હોય તે, પણ ઘરમાં પેશન્ટ બધા આનંદ કિલ્લો કરે તાર સમજવાનું સાચું, કે આમ આપણું તો આમ ઘરમાં પેશન્ટ કોઈને ચેક છે ઉપર બોલી શકે, રોપ પડે અમારો, અને જો કઈ બોલે તો હમણાં અમને, એટલે આમ કાળ કર્મ અને સ્વભાવથી માણસ એવો ઘેરાઈ ગયો હોય એવો કે એમાંથી બહાર જ ના નીકળી શકે, એમ એને પોતાની જાતને માણસ ઓળખી શકે નહીં કે હું શું, મારું શું થઈ રહ્યું છે, મારી કઈ દશા થઈ, હું કયા રસ્તે જઈ રહ્યો છું, એની એને પોતાને સજ્જે અક્કલ ના સૂજ જ ના હોય.